એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક ખરેખર રસપ્રદ સફર પર નીકળવાના છીએ, દુનિયાભરમાં સુખની શોધમાં.
હા, અને પુસ્તક પણ એવું જ છે, એરિક વેનરનું ધ જ્યોગ્રાફી ઓફ બ્લિસ.
બરાબર.
અને આ વિષય મને લાગે છે કે આજે ખૂબ જ મહત્વનો છે.
આપણે બધા સતત શું કહેવાય, સફળતા પૈસા સિદ્ધિઓ પાછળ દોડીએ છીએ.
હા, એવું માનીને કે સુખ વસ ત્યાં જ છે, પણ શું ખરેખર એવું છે? આ પુસ્તક આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે ને,
કે શું સુખ ફક્ત આપણા મનની વાત છે, કે પછી આપણી આસપાસની દુનિયા, આપણી સંસ્કૃતિ, સમાજ, આપણે જ્યાં રહીએ છીએ એ જગ્યા, એ બધું પણ એટલું જ અગત્યનું છે?
ચોક્કસ. આ પુસ્તક એ જ સવાલ ઉઠાવે છે અને લેખકનો પોતાનો અનુભવ પણ જાણવા જેવો છે.
હા, એની વાત કરીએ. એરિક વેનર કોણ છે આ લેખક? એમનો પરિચય આપો ને થોડો.
જરૂર. જો એરિક વેનર કોઈ એમ કે ટિપિકલ સુખ ગુરુ નથી, એ અમેરિકન પત્રકાર છે. વર્ષો સુધી NPR એટલે કે નેશનલ પબ્લિક રેડિયો માટે એમણે કામ કર્યું.
અને ક્યાં કામ કર્યું? એવી જગ્યાઓ પર જ્યાં શાંતિ નહોતી.
બરાબર. ઇરાક, અફઘાનિસ્તાન આવા દેશોમાંથી રિપોર્ટિંગ કર્યું, જ્યાં યુદ્ધ, અસ્થિરતા, માનવીય પીડા આ બધું રોજનું હતું.
એટલે જેમણે દુઃખને આટલું નજીકથી જોયું હોય એમના માટે સુખની શોધનો અર્થ જ કદાચ અલગ હોય.
સાચી વાત. અને મજાની વાત એ છે કે તેઓ પોતે કંઈ બહુ આશાવાદી કે ખશમિજાદ નથી ગણાતા. એ તો પોતાની જાતને ગ્રમ્પ કહે છે, એટલે કે થોડા ચીડિયલ.
હા હા.
અને આ જ વસ્તુ એમના અભિગમને ખાસ બનાવે છે. એક પત્રકારની નજરે થોડી શંકા સાથે સુખને સમજવાનો પ્રયાસ કરે છે. કોઈ ફોર્મ્યુલા નથી વેચતા.
એમનામાં પત્રકારની કુશળતા દેખાય છે. ઇન્ટરવ્યૂ, અવલોકન, અલગ અલગ માહિતીને જોડવી અને સાથે એમની અંગત પ્રામાણિકતા.
બિલકુલ. દુનિયાભરની અશાંતિનો અનુભવ અને પોતાનો થોડો ઉદાસીન સ્વભાવ, આ બંનેનું મિશ્રણ એમને સુખ જેવા વિષય પર વાત કરવા માટે મને લાગે છે વધુ વિશ્વસનીય બનાવે છે.
તો આ પુસ્તકનું મુખ્ય વિચાર શું છે? એનું હાર્દ શું છે?
મુખ્ય વિચાર એ છે કે સુખ એ કોઈ એવી વસ્તુ નથી કે જે બધે સરખી જ હોય. વન સાઇઝ ફિટ્સ ઓલ જેવું નથી. વેનર કહે છે કે સુખનો અનુભવ ખૂબ જ સાંસ્કૃતિક છે અને ભૌગોલિક પણ. મતલબ કે આપણી સંસ્કૃતિ અને આપણે ક્યાં રહીએ છીએ એના પર આધાર રાખે છે.
એટલે કે આપણે જે જગ્યાએ રહીએ છીએ ત્યાંના મૂલ્યો, સમાજની રચના, વાતાવરણ, ઇતિહાસ, આ બધું આપણી સુખની સમજને આકાર આપે છે.
એકદમ બરાબર. પુસ્તકનો મૂળ પ્રશ્ન જ એ છે કે કયો સમાજ સુખી છે અને શા માટે. અને આ સવાલ દ્વારા એ પશ્ચિમી વિચારને પડકારે છે કે સુખ એટલે બસ પૈસા ને સફળતા.
ઓ, એટલે આ પુસ્તક સુખની ચર્ચાને વ્યક્તિગત મનમાંથી બહાર કાઢીને સમાજ અને સંસ્કૃતિના મોટા કેનવાસ પર મૂકે છે.
હા, અને એ પણ ખૂબ જ રસપ્રદ રીતે. પ્રવાસ વર્ણન છે, પત્રકારત્વ છે અને સાથે રમૂજ પણ છે. કોઈ ભારેખમ શૈક્ષણિક પુસ્તક નથી.
અને આ માટે આપણને આખી દુનિયા ફેરવે છે. 10 દેશોની યાત્રા છે. નેધરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, ભૂતાન,
કતાર, આઇસલેન્ડ, મોલ્ડોવા, થાઈલેન્ડ, બ્રિટન, ભારત અને અમેરિકા. એક વર્ષની સફર. દરેક દેશ જાણે સુખના કોઈક અલગ પાસાને ઉજાગર કરે છે.
અને આ યાત્રામાં એ શું શોધે છે? કયા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે?
ઘણા બધા મુદ્દા છે, જેમ કે પૈસા અને સુખ વચ્ચે શું સંબંધ છે, ખરેખર કેટલો. પછી સમાજમાં વિશ્વાસ કેટલો જરૂરી છે, સમુદાયની ભાવના, લોકશાહી,
આપણી અપેક્ષાઓ અને ઈર્ષ્યા, એનો શું પ્રભાવ છે.
બરાબર. પછી આધ્યાત્મિકતા, ધર્મ, એની ભૂમિકા શું છે. અને પેલી વાત કે શું બહુ બધી પસંદગીઓ અને સ્વતંત્રતા પણ ક્યારેક બોજ બની જાય, આ બધું જ તપાસે છે.
પણ એ કોઈ એક દેશને નંબર વન નથી કહેતા, બરાબર, કે આ સૌથી સુખી દેશ છે.
ના, બિલકુલ નહીં. એમનો હેતુ એ નથી. હેતુ એ બતાવવાનો છે કે સુખ કેટલું જટિલ છે અને જુદી જુદી સંસ્કૃતિઓ એના જુદા જુદા રસ્તા શોધે છે. અને આપણે એકબીજા પાસેથી ઘણું શીખી શકીએ છીએ.
તો ચાલો આ યાત્રાના કેટલાક મુખ્ય મુકામો પર જઈએ. ત્યાંથી શું જાણવા મળ્યું? શરૂઆત નેધરલેન્ડથી કરીએ. ત્યાં તો હવામાન પણ કંઈ ખાસ નથી.
હા, પણ લોકો સુખી છે. વેનર ત્યાં સહનશીલતાના સુખની વાત કરે છે. એમની ગેડોજેન નીતિ એટલે કે વ્યવહારિક સહિષ્ણુતા.
એટલે
કે અમુક વસ્તુઓ જે કદાચ આદર્શ ન હોય પણ સમાજને બહુ નડતી ન હોય એને ચલાવી લેવાની વૃત્તિ, જેમ કે સોફ્ટ ડ્રગ્સનો મર્યાદિત ઉપયોગ. બીજું, એમની અપેક્ષાઓ બહુ ઊંચી નથી હોતી.
પૂરતું સારું છે વાળો અભિગમ.
બરાબર. સંતોષ. સુખ એટલે કોઈ ઉત્સાહનો ઉભરો નહીં, પણ શાંત સંતોષ. અને મહત્વનું એ છે કે ત્યાં લોકો એકબીજા સાથે બહુ સરખામણી નથી કરતા. ઈર્ષા ઓછી છે.
ઓછી ઈર્ષા અને સંતોષ, આ રસપ્રદ છે. હવે જઈએ સ્વિટ્ઝરલેન્ડ. ત્યાં તો વળી કંટાળાનું સુખ, હેપીનેસ ઓફ બોર્ડમ. આ કેવી રીતે?
હા, સાંભળવામાં વિચિત્ર લાગે, પણ સ્વિટ્ઝરલેન્ડ એટલે શું? વ્યવસ્થા, સમયપાલન, સ્વચ્છતા, સમૃદ્ધિ, બધું એકદમ ગોઠવાયેલું.
પ્રેડિક્ટેબલ, અનુમાનિત.
હા. વિનર કહે છે કે કદાચ સુખ થોડું બોરિંગ પણ હોઈ શકે. અહીં સુરક્ષા છે, જીવનમાં શું થશે એની ખબર છે. અહીં પણ ઈર્ષા ઓછી છે, મજબૂત સમુદાય છે, લોકો સીધા જ લોકશાહીમાં ભાગ લે છે, પ્રકૃતિને પ્રેમ કરે છે.
પણ આની કોઈ નકારાત્મક બાજુ?
વિનરે સવાલ ઉઠાવે છે કે શું આટલી બધી વ્યવસ્થાને કારણે કદાચ સર્જનાત્મકતા કે સ્વયંસ્ફૂર્ણા ઓછી થઈ જતી હશે? એ એક પ્રશ્ન છે.
હવે ભૂતાન, જ્યાં સુખ એ સરકારી નીતિ છે, જીડીપી નહીં, GNH, ગ્રોસ નેશનલ હેપીનેસ, શું સરકાર લોકોને સુખી બનાવી શકે?
ભૂતાનનો પ્રયોગ ખરેખર અનોખો છે. એ લોકો એમ નથી કહેતા કે સરકાર સુખ આપે છે, પણ સરકાર સુખ માટેની પરિસ્થિતિઓ ઊભી કરી શકે છે.
કઈ રીતે?
ત્યાં બૌદ્ધ દર્શનનો ઘણો પ્રભાવ છે. કરુણા, માઇન્ડફુલનેસ, પર્યાવરણનું રક્ષણ, આ બધું એમની રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ છે. સુખ એટલે ખાલી મજા કરવી એવું નહીં, પણ જીવનનો કોઈ ઊંડો હેતુ હોવો, સમુદાય સાથે જોડાયેલા રહેવું, એ બધું.
આધ્યાત્મિક સુખ અને આનાથી સાવ વિરુદ્ધ કતાર, જ્યાં અઢળક પૈસા છે કુદરતી ગેસને લીધે. શું થયું ત્યાં? પૈસાથી સુખ આવ્યું?
કતારનો કિસ્સો બહુ આંખ ખોલી નાખે એવો છે. પૈસાથી દુઃખ ઓછું થાય છે, એ વાત સાચી. ગરીબી દૂર થાય, સ્વાસ્થ્ય સુધરે, પણ સાચું સુખ એ પૈસાથી નથી ખરીદી શકાતું.
તો ત્યાં શું સમસ્યાઓ જોવા મળી?
વિનર જુએ છે કે અઢળક પૈસા સાથે કંટાળો આવે છે, હકદારીની ભાવના, એન્ટાઇટલમેન્ટ આવે છે, જીવનમાં કોઈ હેતુ નથી દેખાતો, પોતાની સંસ્કૃતિ શું છે એની કટોકટી ઊભી થાય છે. મતલબ કે પૈસો સાધન છે, સાધ્ય નહીં.
આ બહુ મહત્વનો મુદ્દો છે. હવે આઇસલેન્ડ, ભૌગોળિક રીતે ખૂબ કઠોર જગ્યા, લાંબા અંધારા શિયાળા, છતાં લોકો સુખી. અહીં નિષ્ફળતાના સુખની વાત છે, એ કઈ રીતે સમજવું?
આઇસલેન્ડ ખરેખર અદ્ભુત છે. મુખ્ય કારણ છે એમનું સામાજિક બંધન. લોકો એકબીજા સાથે ખૂબ જોડાયેલા છે, એકદમ ગાઢ સમુદાય.
કદાચ મુશ્કેલ પરિસ્થિતિઓને કારણે?
હા, એવું બની શકે. મુશ્કેલીઓએ એમને સાથે રહેતાને એકબીજાને મદદ કરતા શીખવ્યું છે. બીજું, ત્યાં સર્જનાત્મકતા ખૂબ છે. સંગીત, સાહિત્ય અને સૌથી અગત્યનું
શું?
નિષ્ફળતાનો સ્વીકાર. ફેલ થવું એ ત્યાં બહુ મોટી વાત નથી ગણાતી. એમાંથી શીખવાનું છે. માનવીય સંબંધો પૈસા કરતાં વધુ મહત્વના છે. 2008ની આર્થિક કટોકટી વખતે પણ આ જ ભાવના કામ આવી હતી.
નિષ્ફળતાનો સ્વીકાર, આ તો પશ્ચિમી સફળતા કેન્દ્રિત વિચારધારાથી સાવ અલગ છે. પણ વેનર ફક્ત સુખી દેશોમાં નથી જતા, એ મોલ્ડોવા પણ જાય છે. દુઃખનું ભૂગોળ, શા માટે આટલું દુઃખ?
મોલ્ડોવામાં જે મુખ્ય કારણ વેનરને દેખાય છે તે છે વિશ્વાસનો ભયંકર અભાવ, ટ્રસ્ટ ડેફિસિટ.
કોના પર વિશ્વાસ નથી?
કોઈના પર નહીં. સરકાર પર નહીં, પડોશી પર નહીં, ભવિષ્ય પર નહીં. બધે જ નિરાશાવાદ છે, ઈર્ષ્યા છે, લાચારી છે. લોકોને લાગે છે કે સુખ તો બીજા દેશોમાં જ હોય, આપણા નસીબમાં નથી.
ઓ,
મોલ્ડોવાનો કિસ્સો ખરેખર બતાવે છે કે સામાજિક વિશ્વાસ એ સુખી સમાજનો પાયો છે. એના વગર કશું જ શક્ય નથી.
સાચી વાત, વિશ્વાસનો અભાવ ખરેખર ઘાતક છે. ચાલો થોડી હળવી જગ્યાએ જઈએ. થાઇલેન્ડ. ન વિચારવાનું સુખ એટલે બહુ વિચાર નહીં કરવાનો. માય પેન રાય.
હા, કંઈક અંશે એવું જ. બૌદ્ધ ધર્મનો પ્રભાવ છે ને, સ્વીકૃતિ, વર્તમાનમાં જીવવું, બહુ ચિંતા ન કરવી. માય પેન રાયનો મતલબ જ એ છે કે કોઈ વાંધો નહીં અથવા ચાલ્યા કરે.
એટલે સુખનો પીછો કરવાને બદલે એને અનુભવવું.
બરાબર. પશ્ચિમની જેમ દરેક વસ્તુનું વિશ્લેષણ કરવું, એને ફિક્સ કરવાની કોશિશ કરવી એના કરતાં અલગ અભિગમ છે.
અને પછી ગ્રેટ બ્રિટન,
ત્યાં તો ફરિયાદ કરવાનું સુખ. આ કેવી રીતે શક્ય બને?
હા હા, વેનર પણ એ જ પૂછે છે. બ્રિટિશ લોકો ફરિયાદ કરવા માટે, વક્રોક્તિ માટે, પોતાની મજાક ઉડાવવા માટે જાણીતા છે.
તો વેનર વિચારે છે કે શું આ દેખીતી નેગેટિવિટી એ ખરેખર એમની એકબીજા સાથે જોડાવાની રીત છે? અપેક્ષાઓ નીચી રાખવાની રીત છે? કદાચ બહુ ખુશ દેખાવાનું એમને પસંદ નથી? સાથે મળીને થોડી ફરિયાદ કરી લેવી એમાં જ એમને મજા આવતી હોય?
કદાચ આપણા સમાજમાં પણ થોડું ઘણું આવું જોવા મળે ક્યારેક. અને અંતે ભારત, અહીં વિરોધાભાસનું સુખ એ શું છે?
ભારત એટલે વિરોધાભાસોનો દેશ, એ તો આપણે જાણીએ જ છીએ. અત્યંત ગરીબી છે તો ઊંડી આધ્યાત્મિકતા પણ છે, અંધાધૂંધી છે તો શાંતિની ક્ષણો પણ છે,
અને આપણે એની સાથે જીવીએ છીએ.
બરાબર. વેનર એ જ નોંધે છે કે ભારતીયોમાં આ વિરોધાભાસોને સ્વીકારી લેવાની ગજબની ક્ષમતા છે. અહીં પશ્ચિમ જેવો વ્યક્તિગત સુખ પર ભાર ઓછો છે, કુટુંબ, ફરજ, સમાજ, ધર્મ આ બધાનું મહત્ત્વ વધારે છે. પોતાની સામાજિક ભૂમિકા નિભાવવી એમાં એક ઊંડો સંતોષ છે.
આખી દુનિયાની આ સફર પછી ઘણી બધી બાબતો સ્પષ્ટ થાય છે. અમુક મુખ્ય થીમ્સ કે સંદેશાઓ જે આપણને આપણા સંદર્ભમાં ગુજરાત કે ભારતમાં પણ ઉપયોગી થાય.
ચોક્કસ. પહેલું તો એ જ પૈસા અને સુખનો સંબંધ. પૈસા જરૂરી છે એમાં ના નહીં, પણ એક હદ પછી સમાનતા અને વિશ્વાસ વધુ મહત્ત્વના બની જાય છે. આપણા દેશમાં આર્થિક અસમાનતા એક મોટો મુદ્દો છે.
બીજો, સામાજિક વિશ્વાસ. મોલ્ડોવા અને આઇસલેન્ડના ઉદાહરણોએ સ્પષ્ટ કર્યું, જ્યાં લોકો એકબીજા પર ભરોસો રાખે, સંસ્થાઓ પર ભરોસો રાખે, ત્યાં સુખ વધુ હોય છે. આપણે વિચારવું પડે કે આપણા સમાજમાં વિશ્વાસનું શું સ્તર છે.
ત્રીજું, સુખની કોઈ એક જ વ્યાખ્યા નથી. દરેક સંસ્કૃતિ એને અલગ રીતે જુએ છે. પશ્ચિમમાં વ્યક્તિગત આનંદ, ભારતમાં કદાચ સમુદાય અને ફરજ, ગુજરાતમાં પણ કુટુંબ અને સમાજનું મહત્ત્વ છે જ.
અને આ જ વાત ચોથા મુદ્દા પર લાવે છે, સમુદાયનું મહત્ત્વ, વ્યક્તિવાદ કરતાં જોડાણ. મોટાભાગના સુખી સમાજોમાં આ કોમન છે, મજબૂત સામાજિક સંબંધો.
હા, આપણે કદાચ આપણા ભાગદોડવાળા જીવનમાં આ સંબંધોને ટકાવી રાખવા માટે વધુ પ્રયત્ન કરવો જોઈએ.
અને છેલ્લો મુદ્દો, અપેક્ષાઓનું સંચાલન. શું આપણે સતત વધુને વધુ પાછળ દોડીએ છીએ, કે પછી ડચ લોકોની જેમ ઠીક છે આટલું પૂરતું છે કહી શકીએ, થાઈ લોકોની જેમ વર્તમાનમાં રહી શકીએ?
બરાબર. વાસ્તવિક અપેક્ષાઓ રાખવી અને બિનજરૂરી સરખામણી ટાળવી આ ખૂબ જરૂરી છે.
આ પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે સીધા અસર કરે, ટૂંકા પણ ઊંડા, એવા કેટલાક પર વાત કરીએ.
હા, જેમ કે પૈસા મહત્વના છે પણ આપણે વિચારીએ છીએ તેના કરતાં ઓછા, અને આપણે જે રીતે વિચારીએ છીએ તે રીતે નહીં. મતલબ કે પૈસાથી જરૂરિયાત પૂરી થાય પણ સુખ એનાથી જ મળે એવું નથી. કઈ રીતે કમાઈએ છીએ એ પણ મહત્વનું છે.
અને આ પણ સરસ છે, ભૂગોળ આપણને આકાર આપે છે પણ આપણે તેના ગુલામ નથી. પરિસ્થિતિ અસર કરે પણ આપણી પાસે પસંદગી છે, આપણે બદલાવ લાવી શકીએ છીએ, અનુકૂલન સાધી શકીએ છીએ.
અને આ મને બહુ ગમ્યું, સુખ એ કોઈ સ્થળ નથી જ્યાં તમે જાઓ છો, તે મુસાફરી કરવાની એક રીત છે. સુખ કોઈ ડેસ્ટિનેશન નથી, એ તો રોજિંદા જીવનનો એક અભિગમ છે, એક રીત છે.
બિલકુલ. અને આ પણ જુઓ, પૃથ્વી પરના સૌથી સુખી સ્થાનોમાં એક બાબત સામાન્ય છે, તેઓએ દુઃખ પ્રાપ્ત કરવાનું મુશ્કેલ બનાવ્યું છે. એટલે કે જે સમાજ પોતાના નાગરિકોને સુરક્ષા અને આધાર પૂરો પાડે છે ત્યાં લોકો વધુ સુખી હોય છે.
અને છેલ્લે પેલો વિચાર જે થોડો વિરોધાભાસી લાગે, સુખની શોધ એ દુઃખના મુખ્ય સ્ત્રોતોમાંનો એક છે. ક્યારેક સુખ પાછળ એટલા પડી જઈએ છીએ કે વર્તમાનને માણવાનું જ ચૂકી જઈએ છીએ.
તો આ બધી વાતો પરથી આપણે આપણા જીવનમાં શું ઉતારી શકીએ? કંઈક નક્કર વ્યવહારો.
વ્યક્તિગત સ્તરે આપણી સફળતાની વ્યાખ્યા પર ફરી વિચાર કરી શકીએ. શું એ ખાલી પૈસા જ છે, કે સંબંધો, શાંતિ, સમાજ માટે કંઈક કરવું એ પણ સફળતા નથી?
સંબંધોને વધુ સમય આપવો, કૃતજ્ઞતા રાખવી.
બરાબર.
અને સામુદાયિક સ્તરે નાના પાયે પણ વિશ્વાસ વધારવામાં મદદ કરવી, પાડોશી સાથે વાત કરવી, કોઈ સ્થાનિક કાર્યક્રમમાં જોડાવવું, એકબીજાને મદદ કરવી, આ બધું ગણાય.
અને દ્રષ્ટિકોણની વાત,
જીવનમાં સુખ દુઃખ બંને હોય એ સ્વીકારવું, દરેક લાગણીનો અનુભવ કરવો. મુસાફરી કરીએ તો ખાલી ફોટા નહીં પણ લોકોને, સંસ્કૃતિને સમજવાનો પ્રયાસ કરવો અને આપણી આસપાસના પર્યાવરણને થોડું સારું બનાવવા પ્રયત્ન કરવો.
મારા માટે આ ચર્ચાનો સાર એ છે કે સુખ એ ખરેખર એક ટીમવર્ક જેવું છે, સામૂહિક પ્રોજેક્ટ. આપણે અનુભવીએ ભલે એકલા, પણ બને છે એ સમાજ અને સંબંધોથી. ખાલી અંદર નહીં, બહાર પણ જોવું પડે.
અને મને પેલું આઇસલેન્ડવાળું ઉદાહરણ બહુ સ્પર્શી ગયું. નિષ્ફળતાનો સ્વીકાર. આપણે નિષ્ફળતાથી બહુ ડરીએ છીએ. કદાચ એને વિકાસનો ભાગ ગણવાની જરૂર છે. અને હા, સામાજિક વિશ્વાસનું મહત્ત્વ, એના વગર તો કંઈ જ નહીં. તો ટૂંકમાં, સુખના ઘણા રંગો છે. એ સ્થાનિક સંસ્કૃતિ અને ભૂગોળ પર આધાર રાખે છે અને ફક્ત વ્યક્તિગત નહીં પણ સામૂહિક પ્રયાસ અને સંબંધોનું પરિણામ છે. દુનિયા ફરવા કરતાં કદાચ દુનિયાને જોવાની નજર બદલવાની જરૂર છે.
અને જતા જતા શ્રોતાઓ માટે એક સવાલ છોડી જઈએ. આ પુસ્તક અને આપણી વાત પરથી જો તમારે તમારા પોતાના સુખના ભૂગોળમાં એક નાનો અમલમાં મૂકી શકાય એવો ફેરફાર કરવો હોય તો એ શું હશે?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.